48 વિશ્વામિત્ર ઉત્તર તરફ ગયા. સાલાવતી અને અરાતી કયાદુ પાસે રોકાઈ ગયા. અરાતીને થોડા દિવસ નવીનતા તરીકે આ ફેરફાર ગમ્યો. શરૂઆતમાં કયાદુ કોઈ તેના પર ધ્યાન આપતા ત્યાં સુધી અરાતીને બહુ ગમતું, પણ કયાદુ પછી માતાજીમાં મગ્ન રહેવા લાગી ત્યારે અરાતીનું મન થોડું ઉચક થયું. અરાતીની વયના અને તેનાથી થોડા મોટા 10 બાળકો તેની સાથે રમવા આવતા, પણ એ બાળકોની વાતો ખાવાને લગતી જ હોય. તમે શું ખાવ હે, 10 છોકરા પૂછતા. અમે પકવાન ખાઈએ, ક્યારેક કંસાર અરાતી સરળતાપૂર્વક જવાબ દેતો. પકવાન? કંસાર કેવા હોય હે? આશ્ચર્યમુગ્ધ 10 બાળકો એકસાથે પૂછતા. તેમના મોંમાં પાણી છૂટતું. એ અમીના બચકારા બોલાવતા તેઓ કલ્પનાની ભૂમિમાં સરી પડતા. અરાતી સાલાવતી પાસેથી થોડી સુખડી લાવીને તેઓ એક એક ટુકડો છોકરાને આપતો ત્યારે એ નાના કટકા માટેની બાળકોની પડાપડી ભયંકર બની જતી. કયાદુ પોતે આવીને વ્યવસ્થા સ્થાપવા મથતી ત્યારે માંડ એ છોકરા એક હારમાં બેસતા. બેઠા પછી એ તેમની બૂમો ચાલુ રહેતી, માં હું રહી ગઈ છું, માં હું રહી ગયો છું. શાંત થાવ બચ્ચા, કયાદુ કહેતી. આપણી દુનિયામાં બધા રહી જ ગયા છે. સુખડીના નાના ટુકડા માટે આવી પડાપડી જોઈને અરાતી અકરાઈ ઉઠતો. તેના મનમાં થતું, એક બટકું સુખડીનું ખાધું તોય શું અને ન ખાધું તોય શું. અરાતી આ રીતે વિચારતો, કારણ કે તે ભૂખની વેદના કદી અનુભવી નહોતી. ખાલી પેટમાં લાગતા દાવાનળનો તેને ખ્યાલ નહોતો. દેવ અને દાનવો વચ્ચે અમૃતના કુંભ માટે થઈ હતી તેવી પડાપડી આ 10 બાળકો સુખડીના ટુકડા માટે કરતા. અરાતી પાસે આવતા 10 બાળકો તો પ્રમાણમાં સુખી મા બાપના સંતાનો હતા. સુખડીના ટુકડા માટેની પડાપડીમાં કોઈ 10 બાળક કચડાઈ ન મર્યું એટલી માતાજીની કૃપા. અરાતીભાઈ, આ છોકરા સાથે ભોજનની વાત કદી ન કરવી. કયાદુએ 10 બાળકોને સમજાવી પટાવીને કાઢ્યા પછી કહ્યું, વાત મેં નહોતી કાઢી, એમને ખાવાની વાત કાઢી હતી. અરાતીએ પોતે વાંકમાં નથી એમ બતાવવા કહ્યું. એ છોકરા ખાવાની વાત કાઢે તોય આપણે એ વાત ન કરવી કા? અરાતીએ આશ્ચર્ય પૂછ્યું. એ છોકરા બાપડા 2-2 વર્ષથી ભૂખે મરે છે. ખાવાનું નામ પડે ત્યાં ગાડા થઈ જાય છે. પછી એમને કાબૂમાં રાખવાનું મુશ્કેલ છે. આ વાત કદી ભૂલવી નહીં. મને આવી કાંઈ ખબર નહીં, હવે એવી વાત નહીં કરું. અરાતી દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જીવનનો પ્રથમ પાઠ શીખતો હોય તેમ બોલ્યો. એ પછી 10 બાળકો આવતા પણ તેઓ ખાવાની વાત કાઢે કે તરત અરાતી મૂંગો થઈ જતો. 10 બાળકો સાથે અરાતીનો વાર્તાલાપ લાંબો વખત ન ચાલતો, કારણ કે ગમે તે વાત કરતા હોય તેમાંથી એ બાળકો જરાય સંકોચ વિના ખાવાની વાત પર આવી જતા. ખાવાની વાત તેમની બધી જ વાતની ધ્રુવકડી હતી. કયાદુ અને સાલાવતી અરાતી માટે માત્ર તેના પૂરતી સ્વાદિષ્ટ રસોઈ બનાવતા, પણ અરાતીને તે ફિક્કી લાગતી. અરાતીને સાચવવામાં શાલાવતી ખૂબ કાળજી રાખતા. તેને ઓછામાં ઓછી અગવડ પડે તે માટે પ્રયત્નશીલ રહેતા. પરંતુ સમગ્ર વિસ્તારમાં ભૂખની જે ભયાનકતા જામી હતી તેથી તેમનું પોતાનું મન પણ ઉદ્વિગ્ન રહેતું. અરાતી એ જોતો પણ ફરિયાદ ન કરતો. માં ચાલને ઘેર જઈએ, અરાતીએ એક દિવસ કહ્યું. લાંબો વખત તે પોતાની અકરામણ મનમાં ન રાખી શક્યો. ક્યાં? કાન્યકુંભ જ? હા બેટા, આપણે હમણાં અહીં રોકાવાનું છે. સાલાવતીએ પુત્રને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો, મને અહીં જરાય ગમતું નથી. અરાતી પોતાની વાતને વર્ગી રહ્યો, શું નથી ગમતું? સાલાવતી પુત્રના મનોરાજ્યમાં ડોક્યું કરવા મથ્યા, કાંઈ ગમતું નથી. બધા આંખો દેખાવાની વાતો કર્યા કરે એ કેમ ગમે? બીજી કોઈ વાત જ નહીં. અરાતીએ અણગમાનું કારણ આપ્યું. નાના છોકરા માટે આશ્ચર્યજનક લાગે એટલી સ્પષ્ટ તેની વિચારધારા હતી. અરાતી, તમે કયાદું ફોઈ નથી ગમતા? ફોઈ ગમે છે, પણ એ મારી સાથે રમવા નવરા ક્યાં હોય છે? ફોઈને તો જ્યારે જુઓ ત્યારે માતાજી. અરાતીએ છેલ્લા શબ્દો કયાદુ દ્વારા માતાજી બોલતા તેનું અનુકરણ કરતો હોય તેમ ઉચ્ચાર્યા. અરાતી, સાલાવતીએ પુત્રના ટીખર પર થોડું હસી કહ્યું, તમે અહીં ન ગમતું હોય તો કાન્યકુંભ જ પાછો મોકલી દઉં. અને તું? અરાતીને કાન્યકુંભ જ પાછા જવું હતું, પણ સાલાવતી વિના નહીં. માતાજી છૂટા પડવાની જરાય તૈયારી નહોતી. પિતાએ પણ માતાનું ધ્યાન રાખવાની જવાબદારી તેને જ સોંપી હતી ને. હું તો અહીં રોકાઈશ, સાલાવતીએ નિશ્ચયાત્મક સ્વરે કહ્યું. કા? અરાતીને આશ્ચર્ય થતું હતું કે માતાને આ ભૂખડી બારસ ગામમાં રોકાવા જેવું શું લાગતું હશે. અરાતી, તારા પિતાએ મને અહીં રોકાવાનું કહ્યું છે. પતિની આજ્ઞા ઈશ્વરનો આદેશ હોય તેવા ભાવપૂર્વક સાલાવતીએ કહ્યું. તો એમ વાત કરને, પિતાએ મને તારું ધ્યાન રાખવાની ભલામણ કરી છે. બાપુએ તને અહીં કેટલો વખત રોકાવાનું કહ્યું છે? એક વર્ષ. પછી તેઓ પોતે આપણને તેડવા અહીં આવશે, પછી આપણે જશું. અરાતી માતાના કથનની પૂર્તિ કરતો હોય તેમ બોલ્યો. જવાની વાતો કરવામાંય તેને આનંદ આવતો. હા, સાલાવતીએ કહ્યું, બેટા અરાતી, તમે અહીં ગમે તેવું કોઈ કામ હું વિચારી કાઢીશ. હા માં, એવું કંઈક કરે તો મને ગમે. એકવાર અરાતીએ એક ભૂખે મરતા બાળકને બે રોટલી આપી. એ બાળકના હાડકા પાંસરા જોઈ અરાતી દ્રવી ઉઠ્યો હતો. હાથમાં બે રોટલી આવતા તે બાળક રાજીના રેડ થઈ ગયો. પરંતુ એ છોકરો થોડા જ ડગલા આગળ ગયો ત્યાં એક પ્રૌઢ સ્ત્રીએ તેના હાથમાંથી બે રોટલી પડાવી લીધી. બાળક બાગાની માફક જોઈ રહ્યો, કાંઈ બોલ્યો નહીં, રડ્યો પણ નહીં. અરે ભાઈ, સાલવતીએ બૂમ મારી, છોકરાના હાથમાંથી રોટલી કેમ આંચકી લીધી? તને શરમ નથી આવતી? આ મારો દીકરો છે, એના સિવાય મારે બીજા ચાર છોકરા છે. મારે એમનો કાંઈ વિચાર કરવો કે નહીં? પોતાના બીજા છોકરાની ફિકર કરવાની વાત કરતી હતી એ જ ઘડીએ બાઈ ઝૂંટવી લીધેલી રોટલી પોતાના મોંમાં ઓરી રહી હતી. સાલાવતી દંગ થઈ ગયા. માં, જેવી માં પોતાના જણ્યાના મોંમાંથી કોરીઓ પડાવી લે એવું તેમણે કદી કલ્પ્યું નહોતું. જે બાળકની માતા અનાજ ઝૂંટવે તે બાળકનું શું થાય? સાલાવતીએ છોકરાના હાડકા પાંસરા પાછળનો કરુણ ઇતિહાસ સમજી ગયા. માતા માતૃપદ છોડી દે ત્યારે ધરતી રસા તાર જાય, તેમાં શી નવાય? સાલાવતી આવા બનાવો જોતા ત્યારે ખિન્ન બની જતા, તેમનો અન્નમાંથી સ્વાદ ઉડી જતો. તેઓ કંઈ બોલતા નહીં, પણ તેમના હૃદય પર આવા પ્રસંગોની કારી ચોટ લાગતી. માનવનો આવો ભયંકર અધપાત જોતા તેમને ક્યારેક ચક્કર આવી જતા. સાલાવતી અને અરાતીને આવ્યા એક મહિનો થયો. ત્યાં કયાદુને બારણે ધાન્યથી ભરેલો રથ કાન્યકુંભજ આવીને ઊભો રહ્યો. માનવીને ધાન ખાવા મળતું નહોતું ત્યારે આ રથના અશ્વને ચંદી ખાતા જોઈ કેટલાક દસ્યુ ઈર્ષ્યાથી બરી ઉઠ્યા. સાથીને ખબર હોત તો તે અશ્વને જાહેરમાં ગોળને ચણા ખાવા ન આપત. કાન્યકુંભજના સૈનિકો પોટલા ઉપાડીને કયાદુના ઘરમાં મૂકતા હતા તે પણ દસ્યુએ દૂર ઊભા જોયું. પોટલામાં અનાજ હશે તેની કલ્પના કરતા એમને વાત ન લાગી. કયાદુ પ્રત્યેના ભક્તિભાવને લીધે દસ્યુએ તેને ત્યાં આવતા અનાજની અબેખાઈ ન કરી, પણ તેમના મનને એક ખૂણે પોતે અસહાય છે તેની હતાશા તો અવશ્ય પડી હતી. અબેખાઈની ઇમારત ઊભી કરવાનો પાયો હતાશા છે. કોઈ ચડાવનારું મળે તો એ ઇમારત ઝપાટાબંધ ઊભી થઈ જાય છે. મતાલી, કાન્યકુંભજમાં બધા કેમ છે? સાલાવતીએ સાથીને પૂછ્યું. પૂર્વ જીવન સાથેના સંબંધો સદંતર કાપી નાખવાનું આસાન નથી, ખરી રીતે તે આવશ્યક પણ નથી. સાલાવતીને કાન્યકુંભજમાં રસ હોય તે સ્વાભાવિક હતું. બધા સારા છે માં, મહારાજ અષ્ટક અને સેનાધિપતિ પ્રતદન આપની બહુ ચિંતા કરે છે. માં, મહારાજ વિશ્વમિત્ર હાલ ક્યાં છે? તેમના સા વર્તમાન છે? માટલીએ ખબર અંતર આપ્યા અને પૂછ્યા, એમના તો કાંઈ ખબર નથી, ક્યાં ગયા અને ક્યાં છે તે કંઈ હું જાણતી નથી. સાલાવતીએ પોતાનું અજ્ઞાન વ્યક્ત કર્યું. મહારાજ વિશ્વમિત્ર ક્યાં ગયા અને ક્યારે આવશે એ કોઈ આપ જાણતા નથી? માતાલીએ પોતાનું આશ્ચર્ય છુપાવવાનો જરાય પ્રયાસ કર્યા વિના કહ્યું, એ ક્યારે આવવાના છે તે હું જાણું છું. ક્યારે આવશે? મહારાજ આવતા જેઠ મહિનામાં અહીં આવશે. કેમ? એમના પાછા આવવા બાબત આટલી ઉત્સુકતા ધરાવવાનું શું કારણ? રાજમાતા રેણુમાં મહારાજને મળવા માંગે છે. જતા પહેલાં મહારાજે મોં પણ ન બતાવ્યું એનું તેમને દુઃખ છે. મહારાજ ક્યાં છે તેની આપને જાણ હોત તો રેણુમાં ત્યાં જાત. હવે જેઠ મહિનામાં અહીં આવશે. તેમણે મને આટલી તપાસ કરતા આવવાનું ખાસ સોંપ્યું છે. માટલી વાતોડિયો હતો. માટલી, મહારાજે તો બધું છોડી દીધું. પ્રતદને તમને બધાને એ વાત નથી કરી? કરી છે, પણ રેણુમાનું માન નથી માનતું. તેમને એકવાર મહારાજના મુખ જોવું છે. તેઓ અહીં આવ્યા વિના નહીં રહે. ના, ભલે આવતા, અહીં કારમો દુર્ભિક્ષ છે એટલું સમજીને આવે. માં, અમે આખે રસ્તે જ એ જોતા આવ્યા અને માં, મહારાજ અષ્ટકે કહેવડાવ્યું છે કે આપને ધાન્ય ઉપરાંત બીજું કાંઈ જોઈતું હોય તો મંગાવજો, અમે તે લેતા આવશું. માં, મારે વિશેષ કશાની જરૂર નથી. માં, અમે પ્રતિ માસ આપને રથ ભરીને અનાજ પહોંચાડતા રહેશું. આપ કોઈ પાંતીની તાણ ન અનુભવશો. માટલીએ તેના વાતોડિયા સ્વભાવ મુજબ આડી અવળી વાતો કરતા કહ્યું, અને હા હા, આ તો કોઈ પ્રદેશ છે? કેમ, શું થયું? સાલાવતીએ પૂછ્યું. દસ્યુઓ સામેના આર્યોના પૂર્વગ્રહનો તેમને ખ્યાલ હતો. એવી જ કોઈ વાત હશે એમ તેમણે ધારી લીધું. થયું કંઈ નથી માં, પણ દસ્યુઓના રાજ્યને આખે રસ્તે રથના અશ્વોની ખરીઓની હડફેટે માણસોની ખોપરીઓ અને હાડપિંજરો આવ્યા કર્યા. માણસોની આટલી બધી ખોપરીઓ અમે રણભૂમિ પર પણ અથડાતી નથી જોઈ. ઢોરના હાડપિંજર અમે રસ્તામાં ન દેખ્યા. અહીં શું માનવી પશુ કરતાય સસ્તા બની ગયા છે? વાચાર માતલી પણ આ વાત કરતા અરે અરાટી અનુભવતો હતો. ઢોર આ પ્રદેશમાં લગભગ મરી પરવાર્યા છે. સાલાવતીએ વિષાદ ભર્યા સ્વરે કહ્યું, માનવીની ખોપરીઓ રસ્તા પર ઠેબે ચડતી હોય તેની કલ્પના માત્રથી તેઓ ધ્રુજી ઉઠ્યા. સાલાવતી વિશ્વમિત્ર સાથે અહીં આવ્યા ત્યારે રથના પડદા પાડી દીધા હોવાથી તેમણે એ ભયાનક દ્રશ્ય જોયું નહોતું. વિશ્વમિત્ર સાલાવતીના અંતરની મૃદુતા જાણતા હતા એટલે તેમણે સમજણપૂર્વક રથના પડદા બંધ રખાવ્યા હતા. માટલીને આ પ્રદેશ ન ગમ્યો. આવ્યો હતો એ સાંજે જ તે પાછો ફર્યો. 49 બે વર્ષથી ઉપરા ઉપર દુર્ભિક્ષની ચક્કીની પીસાતા દસ્યુઓની અવદશાનો ક્યાંય આરો નહોતો દેખાતો. અષાઢ મહિનો વીતવા આવ્યો છતાં વરસાદનો એક છાંટો નહોતો પડ્યો. દસ્યુઓના ઉચ્ચક મન વિશેષ ઉચાટ અનુભવવા લાગ્યા હતા, પરંતુ આકાશમાં વાદળા દેખાતા એટલે તેમણે આશા છોડી ન હતી. વાદળા હતા ત્યાં સુધી વરસાદની સંભાવના હતી. અમુક વર્ષમાં છેક શ્રાવણની પૂનમ પર વરસાદ થયો હતો અને પછી તો લીલા લહેર થઈ ગયા હતા એવી વાતો કરીને લોકો દિવસ કાઢતા હતા. આશા દિવસ કાઢવાનું સર્વોત્તમ સાધન છે. કોઈ કોઈએ તો હજુ વાવણી પૂરતું અનાજ સંગ્રહી રાખ્યું હતું, પણ મેઘરાજાનો કોપ ચાલુ રહે અને ઉપરા ઉપર ત્રીજે વર્ષે વરસાદ ન પડે તો શું થાય, તેની કલ્પના જ એટલી ભયાનક હતી કે દસ્યુઓ તેનો વિચાર કરતા અટકી જતા. એ ભયાનક કલ્પના કરતા તેમને છેતરામણી આશા વધારે સારી લાગતી. આશાની મલારમાં દુઃખના દાડા નીકળતા હતા. એ કાંઈ નાની સૂની વાત નહોતી. વરસાદ ન જ થાય તો શું, તો જે થવાનું છે તે થવાનું છે. એ સર્વનાશની કલ્પના આગળથી કરી લઈને ભીષણતા એટલી વહેલી શા માટે ન ઉતરવી. ઘણીવાર દુઃખી લોકોનું એકમાત્ર આશ્વાસન ભ્રાંતિ હોય છે. ભ્રાંતિ લંબાવી રાખવામાં તેઓ સલામતી જુએ છે. અરાતી એક દિવસ સાલવતીએ ઉષહકાળથી પણ વહેલા પુત્રને ધીમે સાદે ઊંઘમાંથી ઉઠાડ્યો. કેમ, શું છે માં? અરાતી મોટા માણસની જેમ તરત પથારીમાં બેઠો થઈ ગયો. માતા સામે જોઈને તે આંખો ચોરવા લાગ્યો. તને કોઈ રમત વિના કંટારો આવે છે કાં? શાલાવતી પાછલી રાતની નીરવ શાંતિમાં અરાતીને પૂછી રહ્યા. હા માં, રમતનું નામ પડતા અરાતીમાં અણધારી સ્ફૂર્તિ આવી ગઈ. તે ઝપાટાબંધ પથારીમાંથી બહાર નીકળી ગયો. કેટલા બધા દિવસથી તે સોગિયાની જેમ બેસી રહ્યો હતો. તો ચાલ મારી સાથે. અત્યારમાં કાળી જેબાણ રાતમાં માતા કઈ રમત કરવાનું કહેતી હશે તે અરાતીને ન સમજાયું. મોડું કરાય તેમ નથી. શાલાવતીએ પુત્રની જિજ્ઞાસા સંતોષવા આથી વિશેષ કંઈ ન કહ્યું. ક્યાં જવું છે? થોડા નિરાધાર દસ્યુઓ છે ને, એમના ઘરમાં છાનામાંના અનાજ મૂકવા જવું છે. શાલાવતીએ મોટું કાવતરું કરતા હોય તેમ કહ્યું. ખરેખર? ચાલો માં, આવી ગમતમાં ભાગ લેવાની છે તે જાણી અરાતી ઉત્સાહમાં આવી ગયો. તને મજા પડશે ને? બહુ. એ લોકો સવારે ઉઠીને ઘરમાં અનાજ જોશે ત્યારે તેમના મોઢા કેવા થશે, કહી અરાતી નાચવા લાગ્યો. શાલાવતી અનાજનું પોટલું માથે મૂકી અરાતીને આંગળીએ વરગાડી બહાર નીકળતા હતા ત્યાં કયાદુએ પૂછ્યું, માં દીકરા ક્યાં ઉપડ્યા? અરાતીને રમત કરાવવા લઈ જાઉં છું. શાલાવતીએ કહ્યું. આથી વિશેષ કાંઈ કહેવું તેમને ડંફાસ મારવા જેવું લાગ્યું. રસ્તામાં માથે પોટલું ઉપાડીને જવાની શી જરૂર? કયાદુએ હસતા પૂછ્યું. ફોય, અમે ભૂખે મરતા માણસોના ઘરમાં કોઈને ખબર ન પડે એમ અનાજ મૂકવા જઈએ છીએ. અરાતીનો ઉત્સાહ ક્યાંય સમાતો નહોતો. અને એમાં મજા પડશે? કયાદુએ પૂછ્યું. હા, અરાતીએ કહ્યું. માં ભેગી છે એટલે બહુ મજા પડશે. સારું, જઈ આવો, કયાદુએ કહ્યું. ભૂખે મરતા માનવીના ઘરમાં છાનામાંના અનાજ મૂકી આવવાની રમતનો ઉચ્ચ સંસ્કાર કયાદુ આદરપૂર્વક જોઈ રહી. ઘણા માણસો કંગાલિયતની હાંસી ઉડાવવામાં રમત સમજે છે. તેમને સહાયભૂત થવામાં રમત સમજાય તે આવતા દિવસની એંધાણી. કયાદુ અરાતીની જન્મજાત માનવતા પર વારી ગઈ. આ આર્ય સંસ્કાર અપનાવવા જેવો. 10-12 ઘેર અનાજ મૂકી આવ્યા પછી શાલાવતી કે અરાતી થાકેલા નહોતા લાગતા. બંનેના પગલામાં સ્ફૂર્તિ હતી. તેમના વદન પર તાજગી હતી. શાલાવતી ગંભીર હતા, પણ અરાતી જે રીતે કૂદકા મારતો હતો તેના પરથી દેખાતું હતું કે આ રમત તેને ગમી હતી. માં, બે સરસ રમત શોધી કાઢી. અરાતી હર્ષનો ઉભરો ઠાલવ્યા વિના ન રહી શક્યો. શું કરું, તને ગમે એવું કંઈક કરવું જોઈએ ને. આ રમતની વાત તારા પિતા સાંભળશે ત્યારે રાજીના રેડ થઈ જશે. સાલાવતી આ રીતે અનેક વાર વિશ્વામિત્રને સંભાળી લેતા. માં, હું એ લોકોને ઘેર બપોરે અજાણ્યો થઈને જઈ આવું? ન જવાય બેટા, ન જવાય. શું કામ ન જવાય? બેટા, આપણી રમતની ખૂબી જ એ છે આપણે પોતે પણ કાંઈ જાણતા ન હોઈએ એવા થઈ જઈએ તો આપણી રમત જામી કહેવાય. તું એમને ઘેર કોઈ દિવસ ન જતો હો અને આજ જાય તો એમને અનાજ ક્યાંથી આવ્યું તેની ગંધ આવી જાય. એમ થાય તો આપણી રમત ઉગાડી થઈ જાય. અનાજ ક્યાંથી આવે છે એની તેમને છેવટ સુધી ખબર ન પડવી જોઈએ. એ વાત તો આપણે બે જ જાણીએ. અને ત્રીજા કયા દુઃખ હોય? બેટા, ફોઈથી કંઈ અજાણ્યું નથી, એ બધું જાણે છે. સાલાવતીએ પરોક્ષ રીતે કયાદુને અંજલિ આપી. માં, મેં અનાજ મૂકતા ક્યાંય જરાય અવાજ નહોતો કર્યો કાં? અરાતીને આ વાત લંબાવવામાં મજા પડી હતી. તું બહુ ચપ્પર છે. સાલાવતીએ અરાતીને ગોદમાં લીધો. સાલાવતી અને અરાતીનો છાના છાના અનાજ મૂકવા જવાનો કાર્યક્રમ ચાલ્યા કરતો. તેઓ દરરોજ ફરતા ફરતા કુટુંબને વારો કાઢતા. જે કુટુંબને અનાજ મળતું તે સ આનંદ આશ્ચર્ય અનુભવ્યા કરતું. ચોમેર ધાનની જૂટાજૂટ ચાલ્યા કરતી હતી. મા બાપ, બાળક, પતિ પત્ની, ભાઈ બહેનના પવિત્ર સંબંધો ધાન ખાવા આડે લોપ થઈ રહ્યા હતા. તેની વચ્ચે આ કોણ હતું દેવદૂત જેવું જે પારકા ઘરમાં અનાજ મૂકી જતું હતું? એક ચમચી રાબ પીવા દીધી હોય તો બહુ તારી દીધો એમ માનતા થઈ ગયેલા સમાજમાં આમ ગુપચુપ અનાજ કોણ આપી જતું હશે? આવા પ્રસંગો લોકોની ઉડી જવા બેઠેલી શ્રદ્ધાને ટકાવી રાખવામાં કારણભૂત બનતા. જેમને એકવાર અનાજ મળતું તેઓના નિરાશ જીવનમાં નવી આસ્થાનો સંચાર થતો. એકવાર સાલાવતી અને અરાતી અનાજ મૂકવાનો કાર્યક્રમ પૂરો કરી પાછા ફરતા હતા ત્યાં તેમણે રસ્તામાં એક ઘરમાં કંઈક ઝપાઝપી થતી સાંભળી. માનવ સહજ કુતૂહલથી સાલાવતીએ એક તરાર દ્વારા એ ઘરમાં નજર કરી. ઘરમાં નજર કરતા તો કરાઈ ગઈ, પણ સાલાવતીની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ. ન ત્યાંથી નજર ખસેડી શકાય, ન અંદરનું કારમું દ્રશ્ય જોઈ શકાય. અંદર જે ચાલી રહ્યું હતું તે જોઈ સાલાવતી સ્તબ્ધ થઈ ગયા. અંદર હતા માણસો પણ ચાલી રહી હતી પિશાચી લીલા. એક ડોશીને તેના બે દીકરા ઘરે ફાંસો દઈને ગુંગરાવતા હતા. ઓરડામાં એક કોળિયું બરતું હતું. છોકરા અને ડોશીના ચહેરાના સામ્ય પરથી તેમના માતા પુત્રના સંબંધની તરત ખબર પડી જાય તેવું હતું. નિર્બળ થઈ ગઈ હોવા છતાં ડોશી જીવ પર વાત આવી ત્યારે તરફડિયા મારતી હતી. ડોશી ચીસ ન પાડે તે માટે એક દીકરાએ તેના મોં પર હાથ દબાવી રાખ્યો હતો. ડોશીએ બચાવવાના હોવા ત્યાં મારી જોયા, પણ જુવાન દીકરાઓ પાસે તેનું જોર ન ચાલ્યું. ડોશી થોડી વાર તરફડીને યમસદન પહોંચી ગઈ. તેની જીભ બહાર લટકી પડી, તેના દોરા ફાટી પડ્યા. જીવવા માટે તરફડિયા મારતી ડોશી કરતાં તેનો મૃતદેહ વધારે ભયાનક લાગતો હતો. પિરાણમાંથી જોઈ રહેલા સાલાવતી બહાર ઊભા ધ્રુજતા હતા, પણ ડોશીના દીકરાઓને એ ભયાનકતા સામે જોવાની ફુરસદ નહોતી. બે દીકરામાં જે મોટો હતો તેણે હાથમાં છરી લીધી. છરીનો પહેલો ઘા તેણે ડોશીની ક્રૂશ છાતી પર કર્યો. જે છાતીનું દૂધ પીને તે ઉછર્યો હતો તેના કાપીને કટકા કરતા તે માણસ મટી હેવાન બની ગયો હતો. બાજુમાં દીકરાની વહુઓ કાખમાં બાળકો લઈને ઊભી હતી. નિર્જીવ પશુનો દેહ ચૂંટતો હોય તેમ દોશીનો દીકરો માતાના શરીર પર છરી ચલાવી રહ્યો હતો. થોડી વારે તેણે અંદરથી માંસનો લોચો કાઢી પાસે ઉભેલી સ્ત્રીને આપ્યો. સાલાવતી આ દ્રશ્ય ન જોઈ શક્યા. જે સંબંધને તેઓ છેક ગરથુથી પવિત્રમાં પવિત્ર માનતા શીખ્યા હતા તેનો આવો બીભત્સ લોપ સાલાવતી ન સહી શક્યા. વીંછણના બચ્ચા માતાને ફોલી ખાતા હોય એ રીતે માનવ બારને માતાના અંગો પર છરી ચડાવતા જોઈ સાલાવતીને દુનિયા ચક્કર ચક્કર ફરતી લાગી. જાણે એમના પગ પૃથ્વી પરથી ઉચકાઈ ગયા. ઘરના કમાડની તિરાદમાંથી દેખાતું હતું તે હતું કમકમાટી ભર્યું નરકાગાર. સાલાવતીનું માથું ભમવા માંડ્યું. સાલાવતી ત્યાંથી અટવા ગયા પણ તેમના પગ પર કશો કાબુ ન હોય એમ તેઓ ભફ કરતા પડ્યા ભેગા સાલાવતી બેભાન થઈ ગયા. સાલાવતીને જે કંપાવનારું દ્રશ્ય જોયું તે ભૂલવા બેભાન અવસ્થા તો આશીર્વાદ સમાન હતી. જેના ચિત્તમાં લાગણીનો આછો એ અંશ હોય તે આ હીન કૃત્ય જોઈને કમકમી ઉઠ્યા વિના ન રહે. સાલાવતી જો મહારાણી હોત તો તેમણે એ બંને દીકરાઓને ચોક વચ્ચે સૂર્ય ચડાવવાની આજ્ઞા કરી હોત. અરાતી ચતીપાટ પડેલી માતાને હલાવવાનો પ્રયાસ કરી જોયો પણ તેણે આંખ સરખી ન ઉગાડી ત્યારે ચીસ પાડી પોતે ગુપ્તદાનની રમત કરવા નીકળ્યા હતા તે વાત અરાતી ભૂલી ગયો. માતાને શપથ પડેલી જોઈ તે ચીસ પાડ્યા વિના ન રહી શક્યો. અરાતીની ચીસ સાંભળી બાજુના ઘરમાંથી પેલી ડોશીની હત્યા કરનાર ઘર સિવાય દસ્યુઓ દોડી આવ્યા. મા કયાદુના મહેમાન સાલાવતીને તેમણે ઓળખ્યા. દસ્યુઓ સાલાવતીને ખાટલામાં સુવડાવી કયાદુને ત્યાં પહોંચાડ્યા. રસ્તે એક દસ્યુએ અરાતીને તેડી લેવાનું કહ્યું પણ તેણે ના પાડી. માતાના ખાટલા સાથે તે મૂંગે મૂંગો ચાલ્યો આવ્યો. મનમાં વિચારોનો વારિધી ઉછળતો હોવા છતાં તે પ્રયત્નપૂર્વક મૌન થઈ ગયો. ફોઈ, માં મરી ગઈ? અરાતીને ઘેર પહોંચી કયાદુને સૌથી પહેલો પ્રશ્ન કર્યો. આંખમાં ઉભરાતા અશ્રુ તે પરાણે રોકી રહ્યો. ના અરાતી, માં હજી મર્યા નથી. કયાદુએ અરાતીને પડખામાં લઈને તેને સાથે વાલ ભર્યો હાથ ફેરવતા કહ્યું. તો ફોઈ, અરાતી વિશેષ ન બોલી શક્યો. તેનો કંઠ રૂંધાતો હતો. શું છે અરાતી, આમ ગભરાઈ જવાય? કયાદુને અરાતી બહુ ગમતો. ફોઈ, માને જટ સાજી કરી દો, મને એના વિના નહીં ગમે. હો, બોલતા બોલતા અરાતી રડી પડ્યો. કયાદુ વિશેષ કાંઈ ન બોલી. અરાતીને પડખામાં લઈને તે સાલાવતીના ખાટલા પાસે પહોંચી અરાતી માતાના પગ પાસે બેસી અવાજ કર્યા વિના આંસુ સારતો હતો. કયાદુ સાલાવતીના માથા પાસે બેઠી પરવાર જોઈ રહી. કયાદુએ સાલાવતીના માથા પર હાથ મૂક્યો અને કયાદુના શરીરમાંથી દિવ્ય પ્રકાશના કિરણો ફૂટતા હોય એમ તેની આસપાસ અનુપમ તેજનું વર્તુળ રચાઈ ગયું. થોડી વારે સાલાવતી પણ એ તેજ વર્તુળના પરિધમાં સમાઈ ગયા. થોડી વારે સાલાવતીએ આંખ ઉગાડી. માતાને આંખ ઉગાડતી જોઈ અરાતીએ ઉતાવળે પોતાના આંખ લૂછી નાખી. કંઈ બોલ્યા વિના તે માતા સામે જોઈ રહ્યો. સાલાવતી, તમને શું થઈ ગયું? કયાદુ હજીએ તેજના વર્તુળમાં હોવા છતાં તેનો સ્વર સ્વાભાવિક હતો. બેન, એ વાત યાદ ન કરાવશો, એની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાય છે. મેં શું જોયું? કોઈ ભયાનક દ્રશ્ય ટાળવા માંગતા હોય તેમ સાલાવતીએ આંખ આડા હાથ દઈ દીધા. કયાદુએ ફરી સાલાવતીને માથે હાથ મૂક્યો અને તેઓ સ્વાભાવિક નિંદ્રામાં પડ્યા. માતાને આરામથી ઊંઘતી જોઈ અરાતીનો જીવ હેઠો બેઠો. હોય, માં બચી ગઈ? અરાતીએ કયાદુના કાનમાં ધીમેથી કહ્યું. હા અરાતી, સાલાવતી બચી ગયા, ચાલ આપણે તેમને આરામ લેવા દઈએ. કંઈ કયાદુએ અરાતીને હાથ ઝાલી એ ઓરડામાંથી પોતાની સાથે બહાર કાઢ્યો. બાળકના મન પર લાગેલો આઘાત તેઓ બરાબર સમજ્યા હતા. તે દિવસે અરાતીને કયાદુ ફોઈ સાથે રમવાની બહુ મજા પડી. આખો દિવસ ફોઈ સાથે પેટ ભરીને રમ્યા પછી અરાતી સાંજે સાલાવતીએ બોલાવવાથી તેમની પાસે જતો હતો ત્યારે પરવાર થંભી જઈને કયાદુને પૂછ્યું, હે ફોઈ, માં મરી ગઈ હોત તો હું બાપુને સો જવાબ દેત. એક ક્ષણભર કયાદુ આ નિર્દોષ બાળક સામે મુગ્ધ ભાવે જોઈ રહી. પછી તેને બાથમાં લઈ બચ્ચીઓ ભરતા કયાદુએ કહ્યું, અરાતી, તું હજી એ વાત નથી ભૂલ્યો? 50. આખો શ્રાવણ માસ વીતી ગયો. લોકો જેની કાગને ડારે વાટ જોઈને બેઠા હતા તે વરસાદ ન આવ્યો. લોકોને ખાતરી થવા લાગી કે હવે વરસાદ નહીં આવે, હવે કદાચ બે એક છાંટા પડે તો પણ તે કાંઈ ઉપયોગી નહોતા. ત્રીજે વર્ષે પણ વરસાદ નિષ્ફળ ગયો, તેથી લોકોના મન વ્યગ્ર બની ગયા. કંગાલ દસ્યુ પ્રદેશના વાતાવરણમાં ચોમેર ભયાનકતાના ભડકા ઉઠવા લાગ્યા. આકાશમાં ઉગતો સૂર્ય અંગારા વર્ષાવતો હોય તેવો લાગતો. નાની મોટી દરેક બાબતમાં લોકો અમંગળની કલ્પના કરવા લાગ્યા. પહેલા ભાગ્યે જ સંભળાતો ચીબરી અને ગુવડનો અવાજ હવે બધાને રાતે સંભળાવા લાગ્યો. શિયાળ તો પહેલાં પણ રડતા હશે, પરંતુ હવે તેની લારીમાં લોકોને યમનો સાદ સંભળાવા લાગ્યો. કાગડા કરેરતા તે પણ જાણે વિનાશની જ વાત કરતા. બધા અમંગળ ચિહ્નો કાન્યકુંભજથી અનાજ ભરીને રથ શ્રાવણ મહિનામાં આવવાનો હતો. અષાઢમાં માટલી આવ્યો ત્યારે તેણે શ્રાવણમાં આવવાનું સ્પષ્ટ કહ્યું હતું, પણ આખો માસ વીતી ગયો તોય કાન્યકુંભજથી રથ ન આવ્યો. તેથી સાલાવતીને સ્વાભાવિક જ ચિંતા થવા લાગી. થોડો સમય તો સાલાવતીએ આ ચિંતા મનમાં ભારી રાખી. જે કાંઈ મનમાં ઉઠે તે બોલી ન નખાય. વળી બીજાની જે સ્થિતિ હતી તેના પ્રમાણમાં પોતે સુખી હતા, એટલે ફરિયાદ કરવામાં તેમને સુરુચિ ભંગ લાગતો હતો. એમની સંસ્કારિતા સાલાવતીને ફરિયાદ કરતા રોકતી હતી. ઉપરાઉપર ત્રીજે વર્ષે વરસાદ ન થયો એટલે ચોથરપ એવો હાહાકાર વ્યાપી ગયો કે લોકો અનાજના કણ કણ માટે જાન પર આવી જતા. જે થોડા પશુ બચી જવા પામ્યા હતા તેને અનાજ ખવડાવવાની વાત તો કોઈ વિચારી શકે તેમ નહોતું. કોઈને ઉલટી થાય તો ઓકાણમાંથી દાણા વીણી સાફ કરીને લોકો તેનો ઉપયોગ કરતા. કૂતરું એ હાથ ચડ્યું તો તેને મારીને હૈયા કરી જતા, લોકો ન અચકાતા. સાલાવતી અને અરાતી ભૂખ્યા દસ્યુઓના ઘરમાં છાનામાના અનાજ મૂકી આવતા. એ રમત ક્યારની બંધ થઈ ગઈ હતી? બીજાને અનાજ દેવા જવાની વાત ક્યાં આવી? અરાતીનું ને પોતાનું પેટ ભરાશે કે નહીં તેની સાલાવતીને મનમાં ફિકર થવા માંડી. કાન્યકુંભજથી શ્રાવણમાં રથ આવ્યો હોત તો આવી ફિકર ન થાત. લોકો ચોમેર મરતા હતા. મરવાને કાંઠે હોય તેવા કોઈને જો અનાજ ખાવા આપતા તો તેનું વહેલું મૃત્યુ થતું. રોજ રોજ એટલા બધા માણસો મરતા કે મોતની અરેરાટી લગભગ ભૂલાઈ જવા આવી હતી. દુર્ભિક્ષના ઘેરા વાતાવરણની ભયાનકતાનો બાહુ એટલી ઝડપથી પ્રસરી રહ્યો હતો કે સાલાવતી તેની અસરથી મુક્ત ન રહી શકતા. વાતાવરણની અસરથી પર રહેવાનું સામર્થ્ય ઈશ્વર કોઈ વિરલાને જ આપે છે. કયાદુ હવે સાલાવતીને બહાર જવા ન દેપી. સાલાવતીના કોમર ચિત્તને ઓછામાં ઓછો આઘાત લાગે તેનું કયાદુ ધ્યાન રાખતી. પણ કોઈ માતાએ નાના બાળકને રઝળતું છોડી દેતાની કે કોઈ પતિએ પાંચ છોકરા સહિત પત્નીને પરતી મૂક્યાની વાત ઉડતી ઉડતી સાલાવતીના કાન પર અથડાતી ત્યારે તેઓ બેચેન થઈ જતા. સાલાવતીના મનમાં બેસી ગયેલી ચિંતાની વાત કોઈને કરી શકતી નહીં એટલે તેમની બેચેની ઓર વધી જતી. બેન, ભાદ્રપદ ચાલવા માંડ્યો તોય હજી કાન્યકુંભજથી અનાજ કેમ ના આવ્યું? એક દિવસ સાલાવતી કયાદુને પૂછ્યા વિના ન રહી શક્યા. આ વાત તેઓ લાંબો વખત મનમાં ભરી રાખી શકે તેમ નહોતા. તેના ભારથી એમનું અંતર ફાટ ફાટ થતું હતું. એ બોજ હરવો કર્યા વિના છૂટકો નહોતો. સાલાવતી, તમે ચિંતા શા માટે કરો છો? કાન્યકુંભજથી અનાજ ન આવે તો શું થઈ ગયું? હું બેઠી છું ત્યાં સુધી તમને ભૂખ્યા નહીં રહેવા દઉં, એટલી ખાતરી છે ને? કયાદુએ પ્રેમપૂર્વક કહ્યું. એ તો ખરું, પણ સાલાવતી, કાન્યકુંભજની રાજગાદી તો ચપટી વગાડતામાં છોડી દીધી હતી, ત્યારે તો પણ કહેવા નહોતા રોકાયા. હવે કાન્યકુંભજના મુઠ્ઠી દાનમાં નાહક જીવ નાખવો. કયાદુએ સાલાવતીની ડગવા લાગેલી શ્રદ્ધાને ફરી પ્રસ્થાપિત કરવા કહ્યું. બેન, તમારી વાત સાચી છે, હું અકળાઈ ગઈ હોઈશ, નહીં તો આવી વાત મારે હોઠે આવે કેમ? અહીં આવી ત્યારે હું દુઃખની કલ્પના કરીને જ આવી છું. તમે બધા જે યાતના સહો છો તેમાંથી મુક્ત રહેવાનો વિચાર સરખો કરવો તે દ્રોહ છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, સાલાવતીએ સ્વપ્નમાંથી જાગતા હોય તેમ કહ્યું. કયાદુની ટકોરે તેમને સાવધ કરી દીધા. વિશ્વામિત્રે તેમને દસ્યુઓના દુઃખમાં ભાગીદાર થવા કહ્યું હતું, એ વાત તેમને યાદ આવી ગઈ. સાલાવતી, માફી માંગવાની કોઈ આવશ્યકતા નથી. માનવના જીવનમાં નબળી સબરી ક્ષણ તો આવ્યા કરે, એ પરે જે ટકી રહે તેની બલિહારી. કયાદુ પર દુષ્કાળની અસર થયા વિના નહોતી રહી, પરંતુ તેની આંતરિક સ્વસ્થતા અવિચલિત હતી. બેન, સાલાવતીએ પ્રેમપૂર્વક કયાદુના હાથ પકડી લેતા કહ્યું, હું ક્યારેય મોરી વાત કરું તો આવી જ નિખાલસતાપૂર્વક મને મારો ધર્મ સમજાવતા રહેજો. એક વર્ષે સ્વામીને પાછી મળું ત્યારે ઉજરે મોએ મળી શકું એવું કરજો. સાલાવતી, તમે જે કરી રહ્યા છો તેના તો સર્વત્ર દ્રષ્ટાંત દેવાશે. કયાદુએ સાલાવતીના વાસામાં હાથ ફેરવ્યો. કયાદુનો હાથ ફર્યો અને સાલાવતી ટટ્ટા થઈ ગયા. તેમના મનમાં પેઠેલો વિષાદ અર્ગો થઈ ગયો. આખો ભાદરવો વીતી ગયો તોય કાન્યકુંભજની અનાજ લઈને રથ ન આવ્યો. પણ રથ ન આવ્યો તેનો હવે કોઈના મનમાં ઉચાટ નહોતો, કારણ કે હવે કોઈ તેની વાત નહોતું જોતું. સાલાવતીને પ્રતીતિ થઈ ચૂકી હતી કે કાન્યકુંભજના અનાજની આશા રાખવામાં નિર્બળતા છે, પતિની ઈચ્છાનું ઉલ્લંઘન છે. તસીઓ સાથે પોતાની જાતને ઓતપ્રોત કરી દેવાના નિર્ણયે સાલાવતીમાં નવું બળ પૂર્યું. આ નિર્ણયના પાલનમાં તેમને સ્વામીની ઈચ્છાની સ્વીકૃતિ દેખાતી. વિશ્વામિત્રે તેમને દસ્યુઓ સાથે રહેવાનું કહ્યું. તેમાં માત્ર રાણીપદ છોડી દેવાની વાત ન હતી, દસ્યુઓ સાથે આત્મીયતા અનુભવવાની વાત પણ હતી જ. ધીમે ધીમે પોતાની જરૂરિયાતો પ્રત્યે બેદરકાર બનતા જતા સાલાવતી નાના અરાતીની ખાસ સંભાળ લેવાનું ન ચૂકતા. બાળક પર વધુ પડતું તપ લાદી દેવું ઇષ્ટ નથી એમ તેઓ માનતા. કયાદુ અરાતીને સાલાવતી કરતા વિશેષ લાડથી રાખતી. ફોઈનો એ લાડકો થઈ પડ્યો હતો, લાડ સિવાય બીજું કાંઈ તેને આપી શકાય તેવું હતું જ ક્યાં. અરાતીની સંભાળ લીધા પછી સાલાવતી પોતે જે મળે તેનાથી ચલાવી લેતા. એક ટંક ભૂખ્યા રહેવું પડે તો કોઈને જાણવા ન દેતા. કયાદુ તેમને માટે કોઈ ખાસ સગવડ કરે તો તેનો વિધિપૂર્વક અસ્વીકાર કરતા. પોતે રાજમહાલયનો વૈભવ છોડીને આવ્યા છે તેનો ઈશારો સરખોય સાલાવતી ન કરતા. કોઈ કરતું તો પોતાની નારાજી દર્શાવતા સાલાવતીના વૃદ્ધિગત થતા આંતરિક તેજથી કયાદુ ખુશ થતી. વિશ્વામિત્રની જેમ સાલાવતી પણ તપને માર્ગે જ હતા ને. માતાજીના નોરતાના દિવસો ચાલતા હતા. શક્તિ ભક્ત દસ્યુઓ માટે મોટા મોટા ઉત્સવના દિવસો. નોરતાના દિવસોમાં દસ્યુઓનો માનવ મહેરામણ હેલે ચડતો. ઠેર ઠેર માતાજીની સ્થાપના થતી. ઘેર ઘેર માતાજીના ગરબાની પૂજા થતી. વર્ષાંતે આવતો આ ઉત્સવ નવજીવનની વધાઈ સમો બની જતો. સારા ચોમાસાને અંતે આવતા નોરતા લોકોમાં ઉત્સાહની છોરો જગાવતા. આ દિવસોમાં કયાદુને ત્યાં સરી મૂકવાની જગ્યા ન રહે એટલા માણસો આવતા. માતાજીના સ્તવનો ગવાતા, રાસ રમાતા, સ્ત્રી પુરુષો માતાજીની આરાધના કરતા, પોતાના શરીરનું ભાન સુદ્ધા ભૂલી જતા. પણ આ વર્ષે લોકોમાં નવરાત્ર ઉજવવાનો ઉત્સાહ નહોતો. જીવવું કપરું થઈ પડ્યું હતું. ત્યાં ઉત્સવ ઉજવવાની વાત ક્યાંથી સૂજે? જુજાજ ચુસ્ત ભક્તો સિવાય ભાગ્ય જ કોઈ કયાદુ પાસે આવતું. કયાદુ પોતે આ દિવસોમાં લગભગ ભાવ સમાધિમાં રહેતી. નવરાત્રના દિવસોમાં કયાદુ નિર્વધિ આનંદમાં માતાજીમય બની જતી. દુષ્કાળ તેને સ્પર્શતો નહીં. ભોજનની તેને આવશ્યકતા ન રહેતી. પરમ શક્તિ સાથેનો એકરાર એ જ જાણે તેનું ભોજન બની જતું. નવરાત્ર ઉત્સવમાં લોકો ભાગ લેવા આવે કે ન આવે, કયાદુ માટે તો એ અનેરો ઉત્સવ હતો જ. કાન્યકુંભજથી અનાજ આવવાની વાત સાલાવતી ભૂલવા આવ્યા હતા. ત્યાં એક દિવસ માટલી રથ લઈને આવી પહોંચ્યો. પણ આ વખતની સરખામણીમાં રથમાં અડધું અનાજ નહોતું. સાલાવતીએ પોતાનું મન વારી લીધું હતું એટલે તેમણે અનાજ કેમ ઓછું છે એવો પ્રશ્ન સરખો ન કર્યો. અનાજ પોતાને માટે નહીં પણ કોઈ બીજા માટે આવ્યું હોય એટલી તટસ્થતાથી સાલાવતી વર્તી રહ્યા. પણ વાચાર માટલી વાત કર્યા વિના કેમ રહી શકે? ચૂલે મૂકેલી દાળની જેમ માટલીના મનમાં વાત ખતખતી હતી. વાત ન કરે ત્યાં સુધી તેને ચેન પડે તેમ નહોતું. રથમાંથી અનાજ ઉતરાવી લીધા પછી માટલીએ વાતનો સુવાંગ કોષ જોડ્યો. માં, કાન્યકુંભજથી અનાજ લઈને અહીં પહોંચવું નરકમાં પહોંચવા જેવું આકરું થઈ ગયું છે. રસ્તામાં જે મુશ્કેલી અનુભવવી પડી હતી તે ફરી અનુભવતો હોય તેમ માટલીનો કંઠ થાકથી ઉભરાતો હતો. ઘણા માણસોને સાદી સીધી વાત પણ નાટકીય રીતે કહેવાની ટેવ હોય છે. માટલી એ જમાતનો હતો. અત્યારે તો તેની પાસે રોમાંચકારી વાત કરવાનું વસ્તુ પણ હતું. કેમ, શું થયું? રસ્તાની મુશ્કેલીની વાત સાંભળવામાં સાલાવતીને રસ નહોતો, છતાં વિવેક ખાતર તેમણે આટલો પ્રશ્ન કર્યો. માટલીને મહાપરાક્રમ કર્યાનો યશ જોઈતો હોય તો સાલાવતીને વાંધો નહોતો. અમે પહેલીવાર કાન્યકુંભજથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં જ્યાં જોઈએ ત્યાં માણસોની ખોપરીઓ ઠેબે ચડતી હતી. આપને મેં એ વાત કરી હતી. આ વખતે જ્યાં જઈએ ત્યાં માણસ 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 માટલી માણસ શબ્દ કોઈ જીવાતની વાત કરતો હોય તે રીતે બોલ્યો. ગયા વખતની ખોપરીઓ જીવતી થઈ ગઈ. ઘણે લાંબે વખતે સાલાવતીએ આટલી ગમત કરી. માટલીનો વાત કરવાનો ઢંગ એવો હતો કે કોઈને ટીખર કરવાનું મન થાય. માં, આ માણસને માણસ જેવો આકાર હોય એટલું જ. આકાર પરથી તેમને માણસ કહેવા પડે. બાકી હરતા ફરતા સરેકડા જોઈ લ્યો. જરા જોશથી ફૂંક મારીએ તો ઉડી જાય તેવા, ટગુમગુ ચાલતા હોય ત્યારે હમણાં પડી જશે એવા લાગે. પણ માં, અમે એ સરેકડાથી ત્રાસી ગયા, હાથ જીભ કાઢી ગયા. અમે તેમનાથી હાર્યા એમ કહીને તો પણ ચાલે? માટલીએ સાલાવતીની વાત સાંભળી જ ન હોય એમ પોતાના મનમાં ભર્યું હતું તે કહેવા માંડ્યું, તમારે એમની સાથે લડવાની શી જરૂર હતી? સાલાવતીએ વચમાં પૂછી લીધું, માતલીનો વાક પ્રવાહ તો અટકે તેમ ન હતો, જેનો દીપ ફર્યો હોય એ તેમની સાથે લડવા જાય, ગંધાઈ ઉઠેલા સબમાં જીવાત પડી ગઈ હોય તેને કોઈ પોતાના હાથથી મસલી નાખવા જાય ખરું? માતલીએ જુગુપ્સા પ્રેરક ચિત્ર ખડું કરી દીધું, તો તમારે એ લોકો સાથે ઘર્ષણ થયું કેમ? અનિચ્છા છતાં સાલાવતી વાતમાં ઘસડાયા, માં અમને આદેશ મળ્યા મુજબ અમે શ્રાવણ મહિનામાં અહીં અનાજ પહોંચાડવા નીકળ્યા હતા, આ સરેકડાના અસ્તિત્વનો તો અમને ખ્યાલ સરખોય નહીં, અમે તો અમારી રીતે રસ્તે રોકાતા ચાલ્યા આવતા હતા, એક દિવસ અમે સવારમાં ઉઠ્યા ત્યાં સરેકડાએ અમને ઘેરી લીધા હતા, ખદબદતી જીવાત જોઈ લ્યો, જોતા જ ચિત્રી ચડે, અમે તેમને હટી જવાનું કહ્યું, રોષપૂર્વક કહ્યું, પણ માને કોણ, સરેકડા આપણો આદેશ ન માને તો ગુસ્સો ચડે કે બીજું કંઈ થાય, ગુસ્સામાં ને ગુસ્સામાં અમે તેમને મારવા માંડ્યા, અમારી તાકાત સામે તેમનો સો હિસાબ, અમે ઘણાને મારી નાખ્યા, પણ એ જીવાત કાંઈ ખૂટે? અમે મારતા જઈએ અને કીડિયારું ઉભરાયું હોય એમ એ સરેકડા આવ્યા જ કરે, છેલ્લે અમે તેમને મારતા થાક્યા, શારીરિક રીતે નહીં માનસિક રીતે. માટલી એના તાનમાં સમગ્ર પ્રસંગને બિભત સ્વરૂપ આપી રહ્યો હતો. માટલી, આવી જુગુપ્સાભરી વાતમાં મને રસ નથી. સાલાવતી માણસ જેવા માણસની વાત જીવાતની જેમ થતી જોઈ અંદરથી ધ્રુજી ઉઠ્યા, રસ તો માં મને નથી, આવી ભયાનક વાતમાં કયા અભાગ્યાને રસ હોય, આ કંઈ સિંહના શિકારની વાત થોડી છે કે રસ પડે, પણ આ તો જે જોયું જે અનુભવ્યું તે ભૂલ્યું ભૂલાતું નથી. માં, હું એમ કહેતો હતો કે અમે જોતા રહ્યા અને એ સરેકડા રથમાંથી બધું અનાજ લૂંટી ગયા, દાણે દાણો ઉપાડી ગયા, 500 જણને અમે માર્યા, એનો તેમને કોઈ હિસાબ હોય એમ ન લાગ્યું, અમારી શરમનો પાર નહોતો, કોઈ ભડને હાથ લૂંટ્યા હોત તો વાંધો નહોતો, આ તો સરેકડા અમને લૂંટી ગયા, ન છૂટકે વિલેમોએ અમે કાન્યકુંભ જ પાછા ફર્યા, મહારાજ અષ્ટક અને સેનાધિપતિ પ્રતરધન અમારા પર નારાજ થયા, તેમનો ઠપકો ખાધો, અમે ખુલાસો કરવા જઈએ પણ અમારી વાત સાંભળે કોણ, નીચી મૂંડી અમારે બધું સાંભળી લેવું પડ્યું, મહારાજે અમને અનાજ લઈને પાછા મોકલ્યા, સાથે બે સૈનિકો વિશેષ આપ્યા, આ વખત તો અમે આગળથી મનમાં ગાંઠ વાળી રાખી હતી કે ખતપતી જીવાતનું કીડિયારું દેખાય કે રથ પાછો મારી મૂકવો, દોડતા રથને પહોંચવાની તેમની શક્તિ નથી, તેમનામાં મરવાની શક્તિ છે દોડવાની નથી, આ વખતે અહીં પહોંચતા પહેલા 5 વાર તો અમે પાછા ફર્યા, કીડીને ખાંડની ગંધ આવે તેમ આ સરેકડીને અનાજની ગંધ આવતી લાગે છે, આ રીતે છટકતા છટકતા અમે અહીંથી 2 કોસ દૂર હતા ત્યારે એક કીડિયારાએ અમને ઘેરી લીધા, ગયા વખતના અનુભવ પરથી અમે સમજી ગયા તેમને મારવા બેસવાથી કંઈ વરે તેમ નહોતું, સરેકડા અમને છટકવા દે તેમ નહોતા, અમને નવો ઉપાય તરત સૂજી ગયો, બધું અનાજ ફેંકી દેવું હોય તેમ અમે અમારા હાથે રથમાંથી અનાજ વેરવા માંડ્યા, સરેકડા એ અનાજ વીણવામાં પડ્યા અને અમે જે અનાજ બચ્યું હતું તે લઈને અહીં પહોંચી ગયા, આટલી વાત કરતાં ભારે શ્રમ પડ્યો હોય તેમ માતલીએ નિરાતનો શ્વાસ મૂક્યો, તેના ચહેરા પર વેદના ચિત્રાઈ ગઈ. માતલી, તમારી વાત સાંભળી મને બહુ દુઃખ થયું, સાલાવતીએ પોતાનો સ્વર સ્વસ્થ રાખવા મથતા કહ્યું, માં દુઃખની જ તો આ વાત છે, લાગણીની સૂક્ષ્મતાને અને માતલીને 100 ગાઉનું છેટું હતું હશે, પણ મને અનાજ પહોંચાડવા તમે 50-100 માણસ મારી નાખ્યા તે મને ખૂંચ્યું, માનવી શું આટલા સસ્તા છે? સાલાવતીએ કહ્યું, બીજું શું થાય માં? માટલીએ તેની રીતે કહ્યું, માણસ મારવા કોઈને ગમતા નથી, પણ ચોમેથી ફસાઈ જઈએ ત્યારે બીજો શો ઉપાય? જ્યારે જ્યારે તમે કાન્યકુંભજથી અનાજ લઈને આવશો ત્યારે આવું જ થવાનું ને? આવું એટલે માણસો કીડિયારાની જેમ ઉભરાયા કરશે અને તમે તેમના સબ ઉપર થઈને માર્ગ કાઢશો, એવું જ કે બીજું કાંઈ? માં, ઓણ ઉપરા ઉપર ત્રીજા સાલ વરસાદનો છાંટોય નથી પડ્યો એટલે આથી એ વધારે ભયંકર પરિસ્થિતિની ધારણા છે. માટલી વાતના તાનમાં ચડી જાય ત્યારે પોતાના કથનની થનાર અસરનો વિચાર કરવા ન થોભતો. માટલી, મારા વતી વત્સ અષ્ટક અને સેનાપતિ પ્રબંધનનો આભાર માનજો અને કહેજો કે હવેથી અનાજ ન મોકલે. સાલાવતીએ પોતાનો નિર્ણય જણાવી દીધો. વિશ્વમિત્રના સ્વધર્મચારીણી આ સિવાય બીજો શો નિર્ણય કરે? કા અમે મોડા પડ્યા તેથી આપને માઠું લાગ્યું? ક્ષમા કરજો, એમાં અમારો દોષ નથી. મેં કહ્યું અને અમે નિરુપાય હતા. પહેલી વાર માટલીને પોતે કંઈક બાફ્યું હોય એમ લાગ્યું. પોતાના વર્તનને કારણે સાલાવતીને રીસ ચડી એમ પ્રતરદન જાણે તો તેની ખાલ ઉતારી નાખે. માઠું મને નથી લાગ્યું, માઠું લગાડવું હોય તો હું અહીં ન હોત, પણ મારે ખાતર તમારે માણસ જેવા માણસ મારવા પડે તે મને ન રૂચ્યું. તમે જ કહ્યું કે તમે સરેકડાને મારતા રહ્યા અને તેઓ તમારો રથ લૂંટી ગયા, ખરું ને? સાલાવતીએ અનાજ મોકલવાનું બંધ કરવાનું કારણ આપ્યું. હા માં, અમે જોતા રહ્યા અને એ લોકો બધું અનાજ લૂંટી ગયા. સંભવ છે કે એ સરેકડા અહીં પણ પહોંચે, તેમને તો અનાજની ગંધ આવે છે ને? મારાથી તેમને મારવા નહીં બેસાય, હું તો તેમને બધું લૂંટી જવા દઉં. બહેતર એ છે કે તમે હવે કાન્યકુંભજથી અનાજ લાવવાનું બંધ કરી દો, મારા મન પર કોઈ ભાર ન જોઈએ. સાલાવતીએ દઢતાપૂર્વક કહ્યું, માં, મહારાજ અને સેનાધિપતિ આવી વાત નહીં માને. તમને સરખી રીતે વાત કહેતા આવડે તો જરૂર માને, એ લોકો મારી વાત પૂરી સાંભળતા જ નથી. માટલી, મહારાજ અષ્ટક અને સેનાધિપતિ પ્રતરદનના દોષ હોય તે રીતે બોલ્યો. ફિકર નહીં, હું તમને પત્ર લખી આપીશ, એ પહોંચાડજો, પછી તમારે બોલવું નહીં પડે. સાલાવતીએ વાત ટૂંકે પતાવતા કહ્યું, માં, કાન્યકુંભજથી અનાજ નહીં આવે તો આપના કષ્ટનો પાર નહીં રહે. માટલી જાણે દયા ખાવા બેઠો. માટલી, મારા કષ્ટની વાત ભૂલી જાઓ, હું સ્વેચ્છાએ દસીઓ સાથે રહેવા આવી છું. મારી દશા તેમના જેવી હોય તેનો અફસોસ છો. માં, તમારી દશા દસીઓ જેવી શા માટે હોય? ક્યાં આપ, ક્યાં બાપડા દસીઓ, કોઈ સરખામણી જ ન થઈ શકે. માટલીનું આર્ય ગૌરવ બોલી ઉઠ્યું, માટલી, કેટલીક બાબતો ચર્ચાથી પર હોય છે. મારે મન સ્વામીની ઈચ્છા તે દેવ આજ્ઞા. હવે તમારે અહીં અનાજ લઈને આવવાની જરૂર નથી, એટલું સ્પષ્ટ સમજી લો. સાલાવતીએ કડક સ્વરે કહ્યું, પોતાની અંગત લાગણીની કોઈ ચર્ચા કરે એ તેમને પસંદ નહોતું. માટલી કંઈક કહેવા ગયો, પરંતુ સાલાવતીના વદન પરની નિશ્ચલતા જોઈ તે મૂંગો રહ્યો. સાલાવતીના પ્રભાવ સમક્ષ તેનું વાચારપણું ઓગળી ગયું. બીજે દિવસે માટલી સૈનિકોને રથ પાછા ફર્યા. 51. માર્ગમાં કીડિયારાની જેમ સરેકડા ઉભરાતા માટલીએ જોયા. તે આસો મહિનાની વાત, આ તો ભીષણ યાતનાના દિવસો હતા. દુઃખ આવી પડે ત્યારે કાર થંભી જતો લાગે છે, એક દિવસ એક યુગ જેવો થઈ જાય છે. વેદનાના સરેશને જાણે કાર ચોંટી ગયો હોય તેમ સમય કેમે પસાર થતો નથી. સમયની પરે પર જંતરડામાં ખેંચાઈને લાંબી થઈ ગઈ હોય તેવું લાગે છે, પરંતુ સુખ અને દુઃખની લાગણીથી પર એવું જ પરમ ચૈતન્ય આ બ્રહ્માંડનું સંચાલન કરે છે. તે કોઈની હશે કે શરમ વિના એનું નિયત કાર્ય કરાવે જાય છે. આસો પછી કારતક, એ પછી માક્ષર, પછી પોષ, એમ મહિનાઓ પસાર થતા ગયા. મહિનાઓ વીતતા હતા, પેમ પેમ દુકાળનો પંજો વિસ્તરતો જતો હતો. આટલા સમયમાં દુષ્કાળની અસરથી તદ્દન મુક્તો કોઈ રહી શક્યું નહોતું, પણ જેમને પ્રમાણમાં ઓછી અસર થઈ હતી તેઓ પણ હવે તેની તીવ્રતા અનુભવવા લાગ્યા હતા. મગરના પૂંછડાની જેમ દુષ્કાળના પૂંછડાનો માર અસહાય બની રહ્યો હતો. પોષ મહિનો પૂરો થવા આવ્યો ત્યાં તો મહારાજ કાયવય પોતે કોઈને કાંઈ કયા વિના ક્યાંક જતા રહ્યા. પોતે જેઠ મહિને પાછા આવી જશે એટલો સંદેશ મૂકતા ગયા. રાજા જતા રહે એવડા મોટા બનાવની પણ દસ્યુ સમાજ પર બહુ અસર ન થઈ, કારણ કે સૌ પોતપોતાની વ્યાધિમાં પડ્યા હતા. સાલાવતી અને અરાતી માટે કાન્યકુંભજથી આવેલું અનાજ કરકસર કરીને વાપરવા છતાં ખૂટી ગયું હતું. એક દોઢ મહિના માટેનું અનાજ ત્રણ ચાર મહિના ચલાવતા સાલાવતીને આવડી ગયું, એ જ મોટી વાત હતી. સાલાવતીની જ ઈચ્છા અનુસાર કાન્યકુંભજથી અનાજ આવતું બંધ થઈ ગયું હતું. સાલાવતીનો સ્પષ્ટ અને કડક પત્ર વાંચ્યા પછી તેમની ઈચ્છાનું ઉલ્લંઘન કરવાની કોઈની હિંમત નહોતી. અડીખમ કયાદુ સાલાવતીને હિંમતમાં રાખતી. કયાદુની હાજરી બરપ્રદ હતી. કયાદુની પોતાની ખોરાકની જરૂરિયાત નહિવત હતી. એ ક્યારે ખાય છે, શું ખાય છે, ક્યાંથી ખાય છે તેની કોઈને ખબર ન પડતી. પરંતુ એ જ કયાદુ સાલાવતી અને અરાતીને માથે બેસીને ખવડાવતી હતી. અરાતીને તો ફોઈ તાણ પણ કરતા. કોઈ વાર ફક્ત કોઈક જ વાર સાલાવતી બહુ આગ્રહ કરે તો કયાદુ તેમની સાથે જમવા બેસતી, પણ આવે પ્રસંગે તે એટલી બધી વાતો કરતી કે સાલાવતી અને અરાતી ભોજન પૂરું કરે ત્યાં સુધીમાં કયાદુએ ભાગ્યે જ 5 કોરિયા ખાધા હોય. સાલાવતી કયાદુની મહાનુભાવિતા આદરપૂર્વક જોઈ રહ્યા. કયાદુના ઘરની જે સ્થિતિ હતી તેથી અનેક ગણી વધારે ભીષણ દશા બીજા બધા લોકોની હતી. સ્વયં રાજાને ગામ છોડી દેવું પડ્યું તે પછી બીજાની પરિસ્થિતિની કલ્પના કરી શકાય. જીવનના પવિત્રમાં પવિત્ર સંબંધો વિસરી જવાય એવી ભૂખની આગ સર્વત્ર પ્રસરી ચૂકી હતી. પ્રતિદિન ઠેર ઠેર માનવતાનું જાહેર લીલામ થતું દેખાતું. મહંત ઘંટાકર્ણ પણ મોટી મુશ્કેલી અનુભવતો હતો. તેના પહેલવાન શરીરને સામાન્ય દિવસોમાં 4 માનવી જેટલા ખોરાક જોઈતો એ વિના તેનું પેટ ન ભરાતું. આવા કપરા દિવસોમાં ઘંટાકર્ણને એટલો બધો ખોરાક કોણ આપે? ભગવાન પશુપતિના મંદિરનો ભંડાર ખાલી થઈ ગયો હતો. હવે ભગવાનને નામે પણ ભક્તો ઘંટાકર્ણને અનાજ આપતા નહોતા. શું આપે? મહંતના ભક્તો પાસે પોતાના હારચામ સિવાય ભાગ્યે જ કાંઈ આપવા જેવું રહ્યું હતું. પશુપતિની કૃપા થઈ જાય તો એ કંઈક આપે એવા વચનમાં હવે કોઈને શ્રદ્ધા નહોતી રહી. ઘંટાકર્ણે લાંબો વિચાર કર્યા વિના પશુપતિને નામે વારંવાર માગ માગ કરીને લોકોની એ શ્રદ્ધા ઉડાડી દીધી હતી. પણ ઘંટાકર્ણને તો પોતે પ્રમાણ ચૂકી ગયો છે તેનોય ખ્યાલ રહ્યો ન હતો. સામાન્ય માણસો ભક્તિમાં સર્વસ્વનું સમર્પણ નથી કરતા. પોતાની પાસે જે વધારો હોય તે આપતા ભગવાન રીઝે તો ઠીક છે, એવી જ મોટા ભાગના લોકોની ગણતરી હોય છે. ભગવાન માટે ફના થનાર કોઈક વિરલા જ ભક્તિની એ મસ્તી જુદી જ છે. પેટની લાયથી વાજ આવી ગયેલ મહંત ઘંટાકર્ણના મનમાં તોફાન ને ભાંગફોડના તરંગો ઉઠવા લાગ્યા હતા. પણ ઘસડીને મરવા કરતાં તેને કોઈકની સાથે અફરાવું વધારે સારું લાગતું હતું. મહંત તે નામનો હતો, અંદરથી તે પહેલવાન જ હતો. બહારનો દેખાવ બદલાવવાથી તેનો અંદરનો સ્વભાવ બદલી ગયો ન હતો, પણ શું કરવું, ક્યાં અથડાવવું એ તેને હજી સૂઝતું નહોતું. ગાંડાની જેમ જ્યાં ત્યાં ભાંગફોડ કરવાનો કોઈ અર્થ નહોતો, તેને ગાંડા ગણાવવું નહોતું. પોતે તોફાન કરે તેની પાછળ પણ કોઈ ઉચ્ચ આશય છે એમ લોકોને બતાવવાનો મોહ ઘંટાકર્ણ છોડી શકે તેમ નહોતો. એમાં એકાએક ઘંટાકર્ણને સાલાવતી યાદ આવી ગયા. તેણે જાણે ગોળનું ગાડું મળી ગયું. આર્યો માત્ર સામે ઘંટાકર્ણને દાજ હતી જ. એ દાજ જાણે તેના લોહીનો સંસ્કાર હતો, અને સાલાવતી તો ઘંટાકર્ણના જૂના શત્રુની પત્ની. તેને પાઠ ભણાવવાનો આથી ચડિયાતો અવસર ક્યારે આવવાનો હતો? દસ્યુઓ આર્યો સામે જે કંઈ કરે તેને ધર્મયુદ્ધના વાગા પહેરાવવાનું ઘણું સરળ હતું. આટલા દિવસ પોતાને સાલાવતી યાદ ન આવી તેનો ઘંટાકર્ણને અફસોસ થવા લાગ્યો. ઘંટાકર્ણે વિચાર્યું કે દસ્યુઓ ભૂખથી તરફડીને મરે છે, ત્યારે આ આર્યની નારી ભૂખી તો નહીં જ રહેતી હોય. ઘંટાકર્ણે સાંભળ્યું હતું કે તેના જૂના રાજ્યમાંથી સાલાવતી માટે રથ ભરીને અનાજ આવે છે. દસ્યુઓ ભૂખને દુઃખે ટપ ટપ મરે, અને તેમની વચ્ચે રહેતી આ આર્ય સ્ત્રી ધાનના કોઠાર પર બેઠી લહેર કરે એ કેમ ચાલે? એનો કોઠાર લૂંટી લેવો જોઈએ. ભગવાન પશુપતિને નામે તેનું અનાજ આંચકી લેવું જોઈએ. પછી એ રાજાની રાણી ભલે ભૂખે ટાંટિયા ઘસતી સૌ તરફડે છે, તો એ કયું ટીલું લઈને આવી છે? વેર અને સ્વાર્થમાં અંધ બની ગયેલ ઘંટાકર્ણને એટલું યાદ ન રહ્યું કે પોતાનો રાજવૈભવ છોડીને આ આર્યનારી દસ્યુ પ્રજા વચ્ચે શા માટે આવી છે. દસ્યુઓના અન્નભંડાર આર્યો લૂંટી જતા હતા, તે અટકાવવા પોતે જ કયાદુને વિશ્વમિત્ર પાસે જવા વિનંતી કરી હતી. એ વાત પણ તે સહેલાઈથી ભૂલી ગયો. સાલાવતી મિત્ર બનીને આવી છે તેનો તો વિચાર સરખો એ કરવા માંગતો નહોતો. એવા સીધા વિચાર કરવા બેસે તો ઘંટાકર્ણનો વૈરા અગ્નિ ઠરી જાય કે બીજું કાંઈ થાય. ભિક્કારનો વાત ફેલાવનારાઓ સીધા વિચાર કદી કરતા નથી. આડોડાઈ એમનું અમોઘ શાસ્ત્ર છે. ઘંટાકર્ણે દસ્યુઓને સાલાવતી સામે ચડાવવાનું શરૂ કર્યું. ભૂખ્યા માનવીના મનમાં ધિક્કાર પેદા કરવાનું કાર્ય સરળ છે. એમ છતાં દસ્યુઓ શરૂઆતમાં ઘંટાકર્ણની વાત સાંભળી ચોંકી ઉઠતા. સાલાવતીનું ધાન લૂંટી લેવાને નામે ઘંટાકર્ણ માં કયાદુના ઘર પર ધાર પાડવાનું કહે છે એટલું સમજતા તેમને સી વાર? સામાન્ય દસ્યુ જનતા સરળ હતી, મૂર્ખ નહોતી. માં કયાદુનું ઘર લૂંટવા જવાનો વિચાર પણ કેમ કરાય? કયાદુ પ્રત્યે કોઈને રોષ નહોતો. કયાદુએ કદી કોઈની પાસે કાંઈ માંગ્યું નહોતું. લોકો આપી જતા તે પણ ઉદારતાપૂર્વક વહેંચવામાં કયાદુએ આનંદ માન્યો હતો. દસ્યુઓને મન કયાદુ પવિત્રતાનું પ્રતીક હતી. એ બીજા કારણસર પણ દસ્યુઓને કયાદુ માટે આદર હતો. કયાદુ દ્વારા અભિવ્યક્ત થતા માતાજી સાત્વિક હતા. તે મદિરા ન માંગતા, માંસ ન માંગતા. કયાદુનું સંયમિત જીવન દસ્યુઓને મન આદરણીય હતું. કયાદુની પવિત્રતા પર દસ્યુઓ મુગ્ધ હતા. ચોમેરના ભ્રષ્ટાચાર વચ્ચે આવી પવિત્રતા તેમને આકર્ષતી. આવી કયાદુનું ઘર લૂંટવાની વાત દસ્યુઓ કેમ કબૂલે? ભૂખમરાની ભીષમાં હોવા છતાં કેમ કબૂલે? પણ ઘંટાકર્ણ પોતાનો પ્રચાર બહુ કુશળતાપૂર્વક કરતો. કયાદુ માટે તેને આદર નહોતો, પણ કયાદુ વિરુદ્ધ વાત કરવા જતાં લોકો વિફરી બેસે તેમ હતા. એટલે ખેપાન ઘંટાકર્ણ કયાદુને અર્ગી રાખી માત્ર સાલાવતી વિરુદ્ધ વાતો કરતો, પોતે કયાદુને નહીં પણ આર્ય રાણીને લૂંટવા માંગે છે એમ સમજાવતો, આર્ય રાણી પાસે એટલું બધું અનાજ છે કે આ દસ્યુ કુટુંબો તેના પર 4 મહિના નભી શકે તેમ છે એવી વાતો કરતો, દુષ્કાળના દિવસોમાં અનાજ મળવાની લાલચ ભલભલાને ચરાવી દે તેવી હતી. ઘંટાકર્ણ સાલાવતીનું અનાજ ક્યારે જોઈ આવ્યો એમ કોઈ પૂછતું નહીં. ઘંટાકર્ણ ખટપટ કર્યા કરતો અને ધીમે ધીમે કરતા લોકો એ વાતો સાંભળતા થયા હતા. ધીમે ધીમે ભૂખનો સાદ પ્રબળ થતો જતો હતો. ઘંટાકર્ણના સતત અને કુશળ પ્રચારથી થોડાક દસ્યુઓ પીગર્યા. આર્ય નારી પાસેથી ઢગલાબંધ અનાજ મળે તેમ હોય તો ઘંટાકર્ણની સાથે ચાલવામાં બહુ વાંધો નહીં એમ તેઓ વિચારતા થયા. અને છેવટ મુખ્ય જવાબદારી તો ઘંટાકર્ણની રહેવાની હતી ને. મોટા જોખમ વિના કંઈક પ્રાપ્તિ થતી હોય તો લોકો સહેલાઈથી લલચાય છે. ઘંટાકર્ણ આ બધું બરાબર સમજતો હતો અને કુશળતાપૂર્વક પોતાની જાળ બિછાવી રહ્યો હતો. ધાંધલિયાઓ સરળ લોકોને ઘરે પોતાની વાત ઉતારવામાં કુશળ હોય છે. ફાગણ મહિનો ચાલતો હતો. પલાશ વૃક્ષોમાં કેસુડા બેસવાની મોસમ હતી. સામાન્ય સંજોગોમાં આ દિવસો દરમિયાન સારાય વનમાં કોઈ ઉલ્લાસનો ભડકો ઉઠ્યો હોય તેવું દ્રશ્ય સર્જાતું. લોકો પણ કેસુડાનો શણગાર સજીને ફરતા. પણ આ વખતે સારી અટવીમાં કેસુડાનું એક ફૂલ નહોતું દેખાતું. વસંત ચાલતી હોવા છતાં કુંપરો પણ ભાગ્ય જ દેખાતી. કોઈ ઝેરી ઝાડના પાંદડા સલામત રહી જવા પામ્યા હોય તે બાદ કરતા ઝાડ પણ બધા ઠૂંઠા જેવા થઈ ગયા હતા. ખોદી ખોદીને લોકોએ કંદ પણ ખૂટાડી દીધા હતા. ખાઈ શકાય તેવા કંદ તો ઠીક, કાર્યો કંદ પણ લોકોએ ખૂટાડી દીધો હતો. ઓણ રંગીલો ફાગણ રંગહીન હતો. આવા ફાગણની એક સાંજે ઘંટાકર્ણે 5 દસ્યુઓ સાથે કયાદુના ઘર પર ઘસારો કર્યો. ક્યાં ગઈ પેલી આર્ય રાણી? ઘંટાકર્ણે ટોરીને મોખરે કયાદુના ઘરમાં પ્રવેશતા બૂમ મારી. દુષ્કાળને લીધે ઘંટાકર્ણની કાયા ક્રુશ થઈ હોવા છતાં તેનો સાદ હજી નરવો હતો. પોતે નબર નથી પડ્યો એમ દર્શાવવા ઘંટાકર્ણ પહેલાં કરતાંય વધારે બરાડા પાડતો. તાનમાં ને તાનમાં 5 દસ્યુઓ ઘંટાકર્ણની સાથે કયાદુના ઘરમાં ઘૂસી તો આવ્યા, પણ અંદર આવ્યા પછી તેમની અકરામણનો પાર ન રહ્યો. કોઈ દેવી શક્તિ તેમનો માર્ગ રૂંધીને ઊભી હોય એમ તે 5ય ઉમરા પાસે અટકી ગયા. ઘંટાકર્ણ કયાદુના ઘરમાં આગળ વધ્યો અને તેની સાથેના દસ્યુઓએ 5 ડગલા પાછા ભર્યા. 5ય થરથર ધ્રુજતા કયાદુના ઘરમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળી તેઓ મુઠ્ઠીઓ વારીને નાઠા. 8 આટલા દિવસથી ચડાવીને તૈયાર કરેલા પોતાના સાથીદારોની કાયરતા જોઈ ઘંટાકર્ણને રોષ ચડ્યો. પરબતે પોતાનું મહંતપણું વિસરી ગયો. તેણે વિચાર્યું, આ કયાદુમાં એવું શું છે કે લોકો તેનાથી ફાટી પડે છે? મુઠ્ઠી હાડકાની છોકરી, એનાથી ફાટી પડવા જેવું શું છે? શું છે? કયાદુએ ઘરમાંથી બહાર નીકળી શાંતિપૂર્વક ઘંટાકર્ણના માર્ગમાં આડી ઊભી રહેતા પૂછ્યું. કયાદુ પ્રત્યે ઘંટાકર્ણને અસૂયા હતી તે જાણીતી વાત હતી. તેનો પડકારતો અવાજ સાંભળ્યો અને કયાદુને તરત અમંગળની કલ્પના આવી. મારે તારું કાંઈ કામ નથી, પેલી આર્ય રાણી ક્યાં છે? મારે એને જોઈ લેવી છે. ઘંટાકર્ણ ગેનમાં ચકચુર હોય તેમ બરાડ્યો. બીજા દસ્યુઓએ છેલ્લી પરે તેને એકલો પાડી દીધો. તેથી ઘંટાકર્ણનો મિજાજ ફાટીને ધુમાડે ગયો હતો. એ દસ્યુઓની દગાખોરીનું વેર તે સાલાવતી પર લેવા માગતો હતો. ઘંટાકર્ણ, આ ઘર મારું છે એટલું તો તમે જાણો છો ને? કયાદુએ જરાય ગભરાટ અનુભવ્યા વિના કહ્યું. જાણું છું, અને એ પણ જાણું છું કે આર્ય રાણીને તેનો તાબરિયો દીકરો અહીં રહે છે, ઘંટાકર્ણે આટલું કંઈ નફતદાયપૂર્વક હસ્યો, નફત થયા વિના તેનું જનુન ટકે તેમ નહોતું, એમનું તમારે શું કરવું છે? કયાદુએ પૂછ્યું. તું એમને અહીં હાજર કરને, પછી હું તને બતાવું. ઘંટાકર્ણ પોતે સૌનો માલિક હોય તેવા તોરથી બોલ્યો, ઘંટાકર્ણ તમે પૂરા ભાનમાં નથી, તમે શું બોલો છો, શું કરો છો એનો તમને ખ્યાલ નથી. લોકોને ખબર પડશે તો તમને માફ નહીં કરે. જાઓ અહીંથી, જતા રહો. કયાદુએ પ્રતાપી સ્વરે કહ્યું, હું પાછો જવા નથી આવ્યો. પાછા જવું હોત તો આવત્સા માટે. મને લોકોનો ડર બતાવે છે? હું પશુપતિનાથનો મહંત, હું કાયર નથી. અમે ભૂખા મરીએ અને આર્ય રાણી તારા ઘરમાં બેઠી અમન ચમન કરે એ નહીં ચાલે. હું એ ચાલવા નહીં દઉં.